એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવી વાર્તામાં ઊંડા ઉતરીશું જે લાગે તો બાસ્કેટબોલની, અમેરિકન બાસ્કેટબોલની.
હા, પણ છે નહીં ને?
બરાબર, એનાથી ઘણી વધારે છે. ઓળખની, શહેરની ધડકનની અને પેલી સફળતાનો સાચો અર્થ શું છે એની વાત છે.
અને એ ટીમ એટલે 1990ના દાયકાની ન્યૂયોર્ક નિક્સ.
હા, અને આ વાર્તા આપણા સુધી લાવ્યા છે ક્રિસ હેરિંગ. પુસ્તક છે બ્લડ ઇન ધ ગાર્ડન, ધ ફ્લેગ્રન્ટ હિસ્ટ્રી ઓફ ધ 1990s ન્યૂયોર્ક નિક્સ.
અને આ વાત જો આજે પણ બહુ જ મહત્વની છે, કેમ કે એ દેખાડે છે કે રમત કેવી રીતે, શું કહેવાય, શહેરનું પ્રતિબિંબ બને
અને કેવી રીતે જીત હારથી પરે પણ એક વારસો બને.
બિલકુલ, સંઘર્ષ, ઓળખ, પેલી લગભગ સફળતા, આ બધું આપણા જીવન સાથે પણ જોડાયેલું છે ક્યાંક ને ક્યાંક.
તો પહેલા લેખક વિશે જાણીએ. ક્રિસ હેરિંગ, એમનામાં એવું શું ખાસ છે?
ક્રિસ હેરિંગ એ ખાલી સ્પોર્ટ્સ રિપોર્ટર નથી, એમણે બહુ મોટા નામ માટે કામ કર્યું છે. સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ, ESPNનું પેલું 538,
જે ડેટા અને આંકડા પર બહુ ફોકસ કરે છે.
હા, એ જ, અને ધ વોલ સ્ટ્રીટ જર્નલ પણ. એટલે એમની ખાસિયત એ છે કે એ આંકડાને વાર્તા સાથે જોડે છે.
મતલબ ખાલી કોણ જીત્યું એ નહીં, પણ કેમ જીત્યું, શું અસર થઈ, એ બધું.
બરાબર. અને આ પુસ્તક માટે એમણે જે મહેનત કરી છે, 200થી વધુ ઇન્ટરવ્યુ.
બાપરે, 200! એટલે તો લગભગ બધા જ આવી ગયા હશે એ સમયના.
હા, ખેલાડીઓ, કોચ, મેનેજમેન્ટ, હરીફો, બધા જ. એટલે જે પડદા પાછળની વાતો, અંદરના સંઘર્ષો, એ બધું લાવી શક્યા.
અને એમનો અભિગમ પણ તટસ્થ લાગે છે. ખાલી વખાણ નહીં, પણ ટીકા પણ.
ચોક્કસ, એ ચાહક તરીકે નથી લખતા, એક ઊંડા વિશ્લેષક તરીકે લખે છે. એમની ખામીઓ, એમની નિષ્ફળતા, એની પણ વાત કરે છે.
તો હવે પુસ્તક પર આવીએ. આ બ્લડ ઇન ધ ગાર્ડનનો મુખ્ય વિચાર શું છે, સેન્ટ્રલ આઈડિયા?
પુસ્તક એમ કહે છે કે 1990ના દાયકાની નિક્સ ટીમ, ખાસ કરીને કોચ પેટ રાયલી આવ્યા પછી, એમણે એક ઓળખ બનાવી. કેવી ઓળખ? અત્યંત શારીરિક, ઝઘડાખોર અને મજબૂત મનોબળવાળી. અને આ ઓળખ, એ કહે છે, એ સમયના ન્યૂયોર્ક શહેર જેવી જ હતી. કઠોર, સંઘર્ષમય, પોતાની જગ્યા બનાવવા મથતું શહેર.
અરે વાહ, આ તો બહુ રસપ્રદ વાત છે કે ટીમ અને શહેર એકબીજાનું પ્રતિબિંબ બની જાય.
હા, પણ અહીં જ વાર્તામાં વળાંક આવે છે.
શું એ ઓળખ નડી ગઈ?
બરાબર. હેરિંગ કહે છે કે આ જ ઓળખ જે એમની તાકાત હતી, જે એમને ચેમ્પિયનશિપની, પેલી NBA ટ્રોફીની એકદમ નજીક લઈ ગઈ.
હા,
એ જ ઓળખ એમના પતનનું કારણ પણ બની, બેધારી તલવાર જેવું.
ઓહ, એટલે પુસ્તક એ પણ તપાસે છે કે આ કેવી રીતે થયું, પેલું લગભગ જીતવાનો બોજ.
હા, બિલકુલ. ટીમની સંસ્કૃતિ કેવી રીતે બની, સતત નજીક પહોંચીને હારવાનો માનસિક બોજ, અને છેવટે વારસો, કે વારસો ક્યારેક ભવ્ય નિષ્ફળતાથી પણ બને છે, ખાલી ટ્રોફીથી નહીં.
એટલે પુસ્તક આપણને એ આખા દાયકાની સફર કરાવે છે નહીં, 1991થી શરૂ કરીને લગભગ 1999 સુધી.
હા, બરાબર. શરૂઆત કેવી હતી? પેટ્રિક ઇવિંગ જેવા સ્ટાર હતા, પણ ટીમમાં દિશા નહોતી.
પછી આવ્યા પેટ રાયલી.
હા, પેટ રાયલી, જે LAમાં તો શૂ ટાઈમ માટે જાણીતા હતા, એકદમ સ્ટાઇલિશ રમત, પણ ન્યૂયોર્કમાં આવીને ઊંધું જ કર્યું.
શું કર્યું એમણે?
સંરક્ષણ, સંરક્ષણ અને સંરક્ષણ, કઠોરતા, શારીરિકતા. પછી પેલી એમની મહાકાવ્ય જેવી લડાઈઓ, શિકાગો બુલ્સ સાથે, ઇન્ડિયાના પેસર્સ, મિયામી હીટ,
એ બધું પુસ્તકમાં છે.
હા, બહુ વિગતવાર. અને પેલી 1994ની હાર, જ્યારે જોર્ડન નહોતા રમતા, એ તો પુસ્તકનું હૃદય છે. પછી રાયલીનું જવું, નવા કોચ, પેલો 1999નો અણધાર્યો રન, બધું જ.
ચાલો થોડો ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ રાયલીના આગમનથી, ભાગ આઈ અને ટુ, એમને ઓળખ કેવી રીતે ઘડી.
રાયલી આવે ત્યારે ટીમમાં ટેલેન્ટ તો હતું, પણ પેલી, શું કહેવાય, માનસિક કઠોરતા નહોતી. એટલે એમણે શોક થેરાપી જેવું કર્યું.
શોક થેરાપી એટલે?
કલાકોની સખત પ્રેક્ટિસ, માનસિક દબાણ, અને પેલો એમનો મંત્ર, શૈલીથી નહીં, ઘાવથી જીતો.
ઓહો.
એમણે ચાર્લ્સ ઓકલી જેવા એન્ફોર્સરને વધારે મહત્વ આપ્યું, જે ટીમ માટે લડે, ધાક જમાવે. સંદેશો સાફ હતો, અહીં ટેલેન્ટ કરતા લડવાની વૃત્તિ વધુ ચાલશે.
અને આની કસોટી થઈ પેલી શિકાગો બુલ્સ સામેની સિરીઝમાં, માઇકલ જોર્ડન સામે.
હા, એ તો યુદ્ધ જેવું જ હતું, નિક્સની રણનીતિ જ હતી કે જોર્ડન અને એના સાથીઓને શારીરિક રીતે થકવી દો, હેરાન કરો, નિયમોની પરવા નહીં કરવાની.
એનાથી એમની ઇમેજ ગુંડાઓ જેવી થઈ ગઈ હશે ને?
થઈ જ ગઈ, પણ નિક્સ ટીમે એ ઓળખ સ્વીકારી લીધી ગર્વથી. ભલે બુલ સામે હાર્યા, પણ એ લડાઈએ એમને વધુ એકજૂટ કર્યા. પેલી અમે વિરુદ્ધ દુનિયાવાળી ભાવના આવી ગઈ.
પછી આવ્યો 1994 સમય. ભાગ 3. જોર્ડન નિવૃત્ત. લાગ્યું કે હવે તો ચેમ્પિયનશિપ પાક્કી.
હા, રસ્તો ખુલ્લો હતો, પણ ત્યાં ઇન્ડિયાના પેસર્સ અને રેગી મિલર નડ્યા.
એ સિરીઝ તો ભયંકર હતી. પેલું રેગી મિલરનું ન્યૂયોર્કમાં જઈને મેચ જીતાડવું.
હા, પેલી ગેમ 5, ટ્રેશ ટોકિંગ, ઝઘડા, પણ નિક્સ પાછા લડીને સિરીઝ જીતી ગયા. એ એમની ખાસિયત હતી, સ્થિતિસ્થાપકતા.
પણ પછી ફાઇનલ્સમાં. ભાગ 4, 1994 NBA ફાઇનલ્સ, હ્યુસ્ટન રોકેટ્સ સામે, ગેમ 7, એ હારતો.
એ બહુ જ ક્રૂર હાર હતી. આખી સિરીઝ જબરદસ્ત રક્ષણાત્મક હતી. પેટ્રિક ઇવિંગ પર દબાણ તો હતું જ આખા શહેરનું.
અને પેલું છેલ્લો શોટ ગેમ 6માં સ્ટાક્સનો.
હા, એ ઓલાજુવોને બ્લોક કર્યો, અને પછી ગેમ 7માં સ્ટાક્સ ચાલી જ ન શક્યા. 18માંથી ખાલી 2 શોટ.
એટલે ચેમ્પિયનશિપ હાથમાંથી ગઈ.
બિલકુલ. હેરિંગ લખે છે કે એ લગભગ જીતની પીડા બહુ ઊંડી હતી, ખાસ કરીને સ્ટાક્સ અને ઇવિંગ માટે. પેલી લાઈન છે ને, મહિવાની આટલી નિકટતાએ નિષ્ફળતાને શાશ્વત બનાવી દીધી.
હૃદયદ્રાવક કહેવાય. આ હાર પછી શું થયું? રાઇલીનું શું થયું? ભાગ 5.
એના એક વર્ષ પછી જ રાઇલીએ નિક્સ છોડી દીધા. મેનેજમેન્ટ સાથે બનતું નહોતું. અને ગયા
ક્યાં?
કટ્ટર હરીફ મિયામી હીટમાં કોચ બનીને.
શું વાત કરો છો? આ તો મોટો ઝટકો કહેવાય.
હા, વિશ્વાસઘાત જેવું લાગ્યું ઘણાને. અને તરત જ નિક્સ હીટની દુશ્મનાવટ ચરમસીમાએ પહોંચી ગઈ.
અને એમના નવા કોચ જેફ વાનગુંડી, એમના સમયમાં પણ પેલી લડાઈઓ ચાલુ રહી.
વાનગુંડી તો રાઇલીના શિષ્ય હતા. એમણે જ એ જ કઠોર રક્ષણાત્મક ઓળખ ચાલુ રાખી. 1997-1998 નિક્સ હીટ પ્લેઓફમાં તો મારામારી થઈ ગઈ હતી મેદાન પર.
પેલું વાનગુંડીનું કોઈ ખેલાડીના પગે વળગેલું ચિત્ર છે ને?
હા, એલોન્ઝો મોર્નિંગના પગે. એ બહુ ફેમસ છે. જાણે સંઘર્ષ જ એમનો સ્વભાવ બની ગયો હતો.
અને પછી છેલ્લો અધ્યાય 1999, ભાગ 2, ધ લાસ્ટ ડાન્સ.
હા, એ સિઝન 2 કી હતી, લોકઆઉટને કારણે. ટીમ થોડી ઉંમરવાળી થઈ ગઈ હતી. પ્લેઓફમાં 8માં નંબરે માંડ પહોંચ્યા.
પણ પછી કંઈક ચમત્કાર થયો.
હા, અણધાર્યું. એમણે #1 ટીમ પેલી હીટને જ હરાવી, પછી બીજી ટીમોને હરાવીને સીધા ફાઇનલ્સમાં.
કમાલ કહેવાય.
નવા ખેલાડીઓ લેટરલ્સ પ્રિવેલ, માર્કસ કેમ્બી, એમનાથી નવી ઉર્જા આવી હતી. એ જાણે 90ના દાયકાનો છેલ્લો જોરદાર પ્રયાસ હતો.
પણ અંત ફરી એ જ.
હા, ફાઇનલ્સમાં ઇવિંગ ફરી ઇજાગ્રસ્ત થયા અને સેન એન્ટોનિયો સ્પર્સ સામે હારી ગયા. એ સાથે જ એ યુગ પૂરો થયો, ચેમ્પિયનશિપ વગર, પણ યાદ રહી ગયો.
આખી વાર્તામાંથી કેટલીક મુખ્ય બાબતો, થીમ્સ સામે આવે છે. પહેલી તો પેલી ઓળખવાળી વાત, બેધારી તલવાર.
બરાબર. શારીરિકતા, કઠોરતા, તાકાત હતી, પણ એના લીધે જ ફાઉલ થતા, ખેલાડીઓ સસ્પેન્ડ થતા, અને ક્યારેક હુમલામાં વિવિધતા નહોતી રહેતી.
એટલે જીવનમાં પણ એવું જ છે ને, એક જ વસ્તુ પર વધુ પડતું ધ્યાન આપીએ તો બીજું રહી જાય.
હા, અને સમય સાથે બદલાવવું પડે. બીજી થીમ પેલું લગભગ સફળ થવાનું મનોવિજ્ઞાન.
હા, એ બહુ મહત્વનું છે. વારંવાર નજીક પહોંચીને હારવો, એનો બોજ કેવો હોય?
જબરદસ્ત બોજ. એનાથી લડવાની ક્ષમતા તો આવે, પણ કદાચ ક્યાંક નિરાશા પણ આવે. પેલું ઇવિંગનો બોજ પુસ્તકમાં સારી રીતે બતાવ્યો છે. આપણે પણ જ્યારે લક્ષ્ય ચૂકી જઈએ ત્યારે એવું જ લાગે ને?
સાચી વાત. અને ત્રીજું, કોચ તરીકે પેટ રાઇલી, એક સંસ્કૃતિના ઘડવૈયા.
ચોક્કસ. એમણે જે રીતે નિયમો બનાવ્યા, ધોરણો ઊંચા રાખ્યા, જવાબદારી નક્કી કરી, એ કોઈ પણ સંસ્થા માટે શીખવા જેવું છે, નેતૃત્વનો પાઠ.
અને ચોથી વાત, ટીમ અને શહેરનું જોડાણ. ન્યૂયોર્ક અને નિક્સ
કી નથી બનતો.
બિલકુલ. આ ટીમ ચેમ્પિયન ના બની, પણ એમની લડત, એમનો જુસ્સો, એમની ઓળખ, એ આજે પણ યાદ છે. એમણે જે ભાવનાત્મક જોડાણ બનાવ્યું ચાહકો સાથે, એ એમનો વારસો છે.
પુસ્તકમાં અમુક વાક્યો કે વિચારો બહુ ચોટદાર છે. પેલું રાઇલીનું સૂત્ર તમે કહ્યો?
હા, શૈલીથી નહીં પણ ઘાવથી જીતો, એટલે કે સ્ટાઇલ કરતા સંઘર્ષ મહત્વનો. કઠોરતા મહત્વની.
આજના જમાનામાં પણ સખત મહેનતનું મહત્વ તો છે જ.
બિલકુલ. અને પેલી 1994ની હાર વિશેની લાઈન,
મહિમાની નિકટતાએ નિષ્ફળતાને શાશ્વત બનાવી દીધી.
કેટલી સાચી વાત છે. જ્યારે તમે બહુ જ નજીક હો ને ત્યારે હાર વધારે દુખાતે છે, લાંબા સમય સુધી યાદ રહે છે.
અને ટીમ શહેરના જોડાણ માટે પેલું વાક્ય,
નિક્સ ન્યુયોર્ક હતા, ખાલી ન્યુયોર્કના નહોતા, ન્યુયોર્ક હતા.
વાહ, ઊંડું જોડાણ બતાવે છે.
હા, અને એમની રમતની તીવ્રતા માટે દરેક પઝેશન મહત્વનું હતું, કારણ કે અમે તેને મહત્વનું બનાવ્યું.
એટલે કે દરેક ક્ષણ પર પૂરેપૂરું ધ્યાન, જરા પણ ઢીલું નહીં.
હા, એ જ એમનો અભિગમ હતો.
તો આ બધી વાતો આપણે રોજિંદા જીવનમાં કઈ રીતે ઉતારી શકીએ? શું શીખ મળે?
પહેલું તો સંસ્કૃતિ નિર્માણનું મહત્વ. રાયલીની જેમ આપણા કામમાં, આપણા ગ્રુપમાં સ્પષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતો રાખવા અને તેને વળગી રહેવું.
બીજું, સ્થિતિસ્થાપકતા. નેક્સની જેમ મુશ્કેલી આવે, હાર મળે, પણ પાછા લડવા ઊભા થવું.
હા, અને ત્રીજું, પોતાની શક્તિ અને મર્યાદા સમજવી. નેક્સ એમની શક્તિ પર વધુ પડતા નિર્ભર હતા. આપણે આપણી શક્તિનો ઉપયોગ કરવો જોઈએ, પણ મર્યાદાઓ સ્વીકારીને અનુકૂલન પણ સાધવું જોઈએ.
અને છેલ્લે, સફળતાની વ્યાખ્યા. શું સફળતા એટલે ખાલી પરિણામ?
ના, નેક્સનો વારસો એ જ શીખવે છે. તમે કેવી રીતે રમો છો, તમારો પ્રયત્ન કેવો છે, તમારી અસર શું છે, એ પણ એટલું જ મહત્વનું છે. વારસો મૂલ્યોથી બને છે.
આખી ચર્ચા પછી મને તો એવું લાગે છે કે ઓળખની શક્તિ ગજબની હોય છે. નિક્સની એ ઓળખ ભલે ચેમ્પિયનશિપ ના અપાવી શકી, પણ એ અમર થઈ ગઈ. ક્યારેક હારની કહાની પણ જીત જેટલી જ પ્રેરણાદાયક હોય છે.
અને મારા માટે આ પુસ્તક સફળતા અને નિષ્ફળતા વચ્ચેની પેલી બારીક રેખા બતાવે છે, કેવી રીતે અમુક પળો, અમુક નિર્ણયો અને સંજોગો બધું બદલી નાખે છે. એ યાદ અપાવે છે કે પરિણામ ભલે આપણા હાથમાં ન હોય, પણ પ્રયત્ન અને જુસ્સો હંમેશા આપણા હાથમાં છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.